સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 24, પ્રસારણ તારીખ 31/5/2007. સજ્જતા સંઘ અને ડીએસસીના સંઘમાં અમારા સ્વજન સમા ખેડૂત ભાઈઓ બહેનોને અમારા બંનેના નમસ્કાર.
ઉમાં 6 મહિનાનો સમય ક્યાં વીતી ગયો અને ખબર નથી.
લાલ, એનું નામ જ ખેડૂત મિત્રોનો પ્રેમ.
અને એવી જ આપણા માર્ગદર્શક ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરની સલાહ પણ અગત્યની છે.
બિલકુલ.
આમ તો રજત જયંતિ એટલે કે 25મા કાર્યક્રમની ઉજવણી માટે આજે શુભેચ્છા સંદેશ રેકોર્ડ કરવાના જ છીએ, પણ ગયા ગુરુવારથી જે સંદેશા આવવાના શરૂ થઈ ગયા છે કે
એ વાત કાર્યક્રમના અંતે કરીશું. લાલ, અત્યારે આપણા બંને કરતા ડોક્ટર પરાશરની સલાહ સાંભળવા બધા અધીરા બન્યા છે, એટલે એમની સાથે વાતો શરૂ કરીએ.
હા, ક્યારના, એમને તો મૂંગા જ બેસાડી રાખે.
સૌ પહેલા તો ડોક્ટર પરાશરને અમારા બધા વતી ફરી એકવાર નમસ્કાર.
મારા પણ નમસ્કાર ડોક્ટર સાહેબ.
નમસ્કાર તમને બંનેને અને તમામ ખેડૂત મિત્રોને પણ.
પરાશર સાહેબ, ડીએસસી અને સજ્જતા સંઘને કે આપણને બધાને જેમની સૌથી વધુ ચિંતા છે એ નાના અને સીમાંત ખેડૂતોની છે.
મિત્રો, એટલા માટે જ આજે અમે ડોક્ટર પરાશરને ચોમાસાના પાણી અથવા ભેજ સંગ્રહ કરવાની રીતો વિશે જ પૂછવાના છીએ.
ડોક્ટર સાહેબ, સૌથી પહેલા દરેકને એ સવાલ થાય છે કે ચોમાસાનું પાણી રોકવું શા માટે જોઈએ.
ગુજરાતની વાત કરીએ તો લગભગ 22 જૂન થી ચોમાસું શરૂ થાય છે અને 15 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસું પૂરું થતું હોય છે.
બરાબર.
એટલે આમ વાત કરીએ તો લગભગ 2.5 થી 3.5 મહિનાનું ચોમાસું હોય છે
અને એમાં પણ વરસાદના દિવસો
બહુ ઓછા હોય છે અને એમાં પાકની અવસ્થા પ્રમાણે વરસાદનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, વહેંચણી છે, એ અગત્યની છે.
બરાબર.
અને મોટાભાગના વર્ષોમાં એ વ્યવસ્થિત વહેંચણી નથી હોતી, તો આવા સંજોગોમાં પાણીનો સંગ્રહ કરવો અથવા તો ખેતરની અંદર જ વરસાદનું પાણી જોઈએ એમ ઉતારવું, એ જ એક સારામાં સારો ઉપાય છે.
હવે માની લઈએ કે આ સલાહ ખેડૂત મિત્રો અને બીજા મિત્રોએ પણ માની છે અને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકવાની શરૂઆત કરી દીધી છે, પણ ખેડૂતને તો પહેલી પ્રાથમિકતા પાક બચાવવાની જ હોય, તો એ માટે ખેતરમાં પાણી રોકાઈ રહે એવું કંઈક થવું જોઈએ, તો એ કોને કે પાણી ખેતરમાં કઈ રીતે વધારે ને વધારે પ્રમાણમાં જમીનમાં રોકી શકે?
હવે એના માટે આપણે ઉનાળાથી કામ ચાલુ કરવું પડશે. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીન ભરભરી અને પોચી બને છે અને જેથી કરીને એની પાણી સંગ્રહવાની તાકાત વધે છે. એટલે ચોમાસુ જયારે આવશે ત્યારે ઊંડે સુધી ભેજ જશે અને ઊંડે સુધી ભેજ જવાથી અને પાણી વધારે સંગ્રહવાથી પાક વાવ્યા પછી થોડા દિવસો વરસાદ ખેંચાશે તો એ એકદમ સુકાવા નહીં માંડે.
બરાબર.
અને જમીન પોચી હોવાથી પાકના મૂળ પણ ઊંડે સુધી જલ્દી પહોંચશે, જેથી એ ભેજ પણ ઊંડેથી લઈ શકશે.
બરાબર.
એ સિવાય જયારે પાકને આપણે વાવીએ તો પાકને ખેતરમાં ઢાળની વિરુદ્ધ દિશામાં વાવવાનો, જેથી પાણી જયારે ઢળીને જતું હોય તો એને પાકની લાઇન અથવા તો હાર જે છે એ રોકી રાખે.
એટલે આમ ઉત્તર દક્ષિણ ઢાળ હોય તો આપણે પૂર્વ પશ્ચિમ.
બરાબર. એકદમ સાચું. આ ઉપરાંત પાકની હાર છે એ હારની બાજુમાં હલકી માટી ચડાવવાની, એટલે કે પાળો ચડાવવો કહીએ ગામડાની ભાષામાં.
બરાબર. પાળા ચડાવી
એવું હલકી માટી ચડાવવાથી બે લાઇન વચ્ચે ક્યારે જેવી પરિસ્થિતિ ઉભી થાય છે.
હા, એ બરાબર છે.
તો પાણી જે વરસાદનું પડે છે એ બે લાઇન વચ્ચે ભરું રહે છે અમુક સમય સુધી અને ધીમે ધીમે નીચે ઉતરતું હોય છે.
એટલે આમ જુઓ તો ડોક્ટર સાહેબ, ખાસ કરીને કોળા પાટલાના જે પાક છે, મગફળી છે, કપાસ છે, બાજરી પણ હોય, ભોથે પડતી હોય ને, તો એ બધા માટે તો ખાસ કામ આવે ને.
બરાબર છે. અને આપણે ઘણા ખેડૂતોનો આ રિવાજ છે વર્ષોથી, એ લોકો બાજરી ડુંડા બેસે એ પહેલાની અવસ્થાએ માટી ચડાવતા હોય છે, એટલે છેલ્લા વરસાદનું પાણી ખાસ રોકાય અને ભેજ જમીનમાં વધે એટલા માટે.
કદાચ એના કારણે જ આ વખતે જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં જે થયું એ એના કારણે થયું હશે કે ભોથા ઉપર માટી નહીં ચડાવીને બાજરા પડી ગયા.
એ લોકો દાણા ફેંકીને વાવે છે જેથી એના મૂળ છીછરા હોય છે, એટલે આ વખતે ઉત્તર ગુજરાતના ઘણા ખેડૂતોને બાજરો પડી જવાની જે એક ફરિયાદ આવી.
ઉનાળુ બાજરીમાં તો આ ફરિયાદ આવી જ છે.
પાણી રોકવાની બીજી આપણે વાત કરું કે ઘણી જગ્યાએ જમીન છીછરી હોય, પથ્થરવાળી હોય, પાણી જલ્દી નીતરી જતું હોય છે.
બરાબર.
તો એવી જગ્યાએ ખેડૂતો પોતે નદી અથવા તો તળાવના કાંપ ભરીને પણ માટીને થોડી વધારે પાણી રોકવાની તાકાત વધારી
દળદાર
બનાવી શકે છે. દેશી ખાતર ભરવું, લીલો પડવાશ આપવો અથવા તો ઝાડના ખરેલા પાન પણ અંદર ખેતરમાં નાખવા અને આવી બધી જ પ્રવૃત્તિથી પાણીનો સંગ્રહ જમીનમાં વધારી શકાય.
લીલો પડવાશ કયો કહેવા આપણે?
એની અંદર ઈકડ છે, ડેંચા છે, પછી આપણે સણ છે, ગુવાર છે, ચોળા છે, આવા પાકને વાવી દેવાના અને જયારે 25 દિવસ ન થાય અને ફૂલની અવસ્થા આવે એ પહેલા જમીનમાં દાબી દેવાના હોય છે, જેથી કરીને જમીનમાં પોલાણ વધે અને ઓર્ગેનિક મેટર જેને આપણે સેન્દ્રીય તત્વો વધે.
બરાબર છે.
પણ ખેતરમાં તો સારા નિતારવાળી જમીન ના હોય તો જમીન રેચકાઈ જાય, એના બદલે નદી નાળામાં કે ખેતરની બાજુમાં કેવી રીતે રોકી શકાય જેથી વરસાદ ખેંચાય તો એનાથી તરત સિંચાઈ થઈ જાય?
બિલકુલ બરાબર, સાચી વાત.
બરાબર છે ઉમાબેન તમારી વાત. દાખલા તરીકે ખેતરનો જે બાજુ ઢાળ હોય અને ચોમાસાનું પાણી જતું હોય જે બાજુથી, એ બાજુના ખૂણે અથવા તો ખરાબાની જમીનમાં અથવા આપણા ખેતરના ખૂણામાં જ તમે 10 ફૂટ ઊંડો એવો ખાડો અને લગભગ 25x25 ફૂટ પહોળો એવો ખાડો બનાવીને ચોમાસાનું પાણી ભેગું કરી શકો છો, જેથી કરીને વરસાદ જો 10-15 દિવસ કે 20 દિવસ ખેંચાય અને પાકને જરૂર પડે તો એમાંથી મશીન મૂકીને પણ એક વખત એક પાણી આપી શકે.
બરાબર.
એ સિવાય બાજુમાંથી નીકળતી નાની નદી કે વોકડામાં પણ આપણે બોરી બંધ કે એવા નાના ચેકડેમ બાંધીને પણ પાણી રોકી શકીએ છીએ.
હવે ડોક્ટર સાહેબ, વરસાદ સારો હોય તો તો નદી નાળામાં એ પાણી ના જ સમાય, અથવા તો એમ કહીએ કે એમાં જોઈએ એટલું પાણી સંગ્રહી ના શકાય, એટલે પાણીના ડુંગરના પેટાળમાં જ રોકવાની કોઈ રીત ખરી? એ કેવી રીત કરી શકાય?
આના માટે સરકાર અને જંગલ ખાતું પણ ઘણું બધું કામ કરતું હોય છે. કારણ કે કોઈ પણ નદી કે મોકડો કે નાનું નાળું હોય તો એનો જો મૂળ જોઈએ તો એ જંગલ જ છે.
સાચી વાત.
તો જંગલના પહાડોના પેટવાળામાં પણ જંગલ ખાતું પોતે ઢાળમાંથી જતું પાણીને રોકવા માટે ચરેરા બનાવતા હોય છે અને ત્યાં ઝાડ પણ રોપતા હોય છે એ લોકો. તો એક તો એ સીધી રીત છે કે ઢાળમાં થઈને ધીમે ધીમે પાણી ત્યાં જમીનના પહાડના પેટાળમાં જ ઉતરે.
બરાબર.
એ સિવાય જ્યાં પહાડથી નીચે નદી સ્ટાર્ટ થાય છે, જ્યાં એક નદીનું મૂળ છે, જ્યાં
એટલે ઝરણા શરૂ થાય,
ઝરણા નાના નાના હોય તો એ અવસ્થાએ ત્યાં પણ એને આપણે નાના પથ્થરના કે માટીના કાચા એવા બંધ બાંધીને રોકી શકાય.
એટલે બોરી બંધ જેને કહીએ,
આ બોરી બંધ અથવા તો આમ જ માટીના પાળા અને એનો નિકાલ જે વધારે પાણી ભરાઈ જાય તો એને દૂરથી એક ઢાળ આપેલો છે, ઓવરફ્લો જેવું આપેલું હોય છે તો ત્યાંથી વધારાનું પાણી નીકળી જાય જેથી કરીને માટીનો પાળો તૂટે નહીં.
બરાબર.
પણ ડોક્ટર સાહેબ, કાયમી ઉકેલ તો કુવા કે બોર રિચાર્જ કરવાનો જ છે, તો એ કામ કેવી રીતે કરવું?
આના માટે આપણે ઉનાળામાં તૈયારી કરવી પડશે કે કુવાની બાજુમાં લગભગ 10 ફૂટ દૂર એવી કુંડી તૈયાર કરવાની અને એમાંથી એક પાઇપ આપણે સીધો કુવામાં આપવાનો છે. હવે કુંડીના તળિયે આપણે મોટા પથ્થર, એના ઉપર એનાથી નાના પથ્થર, એના ઉપર પછી રેતી અને એના ઉપર એક છણિયું મૂકીને એવી રીતના તૈયાર કરવાનું જેથી કરીને ચોમાસાનું પાણી ત્યાં ભેગું થાય અને એની કુંડીની અંદર દાખલ થાય. પણ છણિયું મૂકેલું હોવાથી અને રેતીના પડથી એક ફિલ્ટર જેવી પરિસ્થિતિ ઉભી થાય છે,
એટલે પાણી જે જળાઈને જ જશે
અને માટી અંદર કુવામાં ન જાય, એટલા માટે આ કરવાનું છે. હવે આ જ રીતના બોરમાં પણ કરી શકાય. આના લીધે 2-3 ફાયદા છે. એક તો પાણીનું લેવલ તો વધવાનું જ છે અને જે અત્યારે ઊંડા કુવાઓમાં કે બોરની અંદર ખારા પાણી આવે છે કે કડવા પાણી આવે છે તો એ પાણીના પરત અથવા તો પાણીની જે ક્વોલિટી છે એમાં પણ સુધારો થશે, એટલે પાણી છે એ સારું બનાવી શકાય એનાથી.
બરાબર છે.
પણ આ કુવા કે બોર રિચાર્જ કરવાનું કેમ જરૂરી છે સર?
હવે આપણે આખું વર્ષ અંદરથી પાણી ખેંચ ખેંચ કરતા હોઈએ છીએ અને ખેડૂતો પછી 2-3 પાક લેવાનું વિચારે ત્યારે આખું વર્ષ લગભગ પાણી ખેંચીને એનું લેવલ એકદમ નીચું જતું રહેતું હોય છે. તો ચોમાસામાં આપણને એક ચાન્સ મળે છે અથવા તો એક અવસર મળે છે કે જે આપણે જમીનમાંથી લીધેલું છે ને પાછું અંદર ઉમેરી, પાણીના લેવલ ઊંડા જવાથી ઘણીવાર દરિયાના સમુદ્રના ખારા પાણી પણ અંદર ભરી જતા હોય છે અને આના હિસાબે પાણીની જે ગુણવત્તા ખરાબ થતી હોય છે, જે કન્ડક્ટિવિટી અથવા તો ક્ષારનું પ્રમાણ વધતું હોય છે. તો આવી રીતના ચાર્જ કરવાથી પાણીની ગુણવત્તા વધારી શકાય છે અને પાણીનું લેવલ અથવા તો એનું જે તળ છે એ ઊંચું
લાવી શકાય છે. પણ ડોક્ટર સાહેબ, આમ તો DSC અને સજ્જતા સંઘની આપણી સાથી સંસ્થાઓ ખેડૂત મિત્રોને જળ સંગ્રહ માટે માર્ગદર્શનથી લઈને આર્થિક સહાય અપાવવા સુધીના કામોમાં અનેક રીતે મદદ કરે છે, ખરું ને? અને ખેડૂત મિત્રો એનો લાભ લેતા પણ થયા છે.
અને આવા જ એક ખેડૂત છે જામનગર જિલ્લાના કલ્યાણપર તાલુકાના ગામ સતાપરના રામજીભાઈ લક્ષ્મણભાઈ.
એટલે કે એમણે ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવીને સફળતાપૂર્વક ચાતર્યો છે નવો ચીલો.
જળ સંગ્રહ ની રીત અજમાવ્યા પહેલા કેવી સ્થિતિ હતી એ આપણે રામશીભાઈ ના મોંથી સાંભળીએ.
અમારે આમ જોઉં તો આ વિસ્તારની અંદર 350 મિલી સરેરાશ વરસાદ પડે છે. આ વરસાદ ની અંદર ખેતીમાં લગભગ વચ્ચે વચ્ચે પિયત આપવા પડે છે અને જો એ પિયત ના આપી તો ક્યારેક ક્યારેક પાક સંપૂર્ણ નિષ્ફળ જાય છે અથવા તો 50% પાક ઘટી જાય છે. આ અવારનવાર સૂકી ખેતી છે અને અવારનવાર દુષ્કાળ પડે છે અને વચ્ચે વચ્ચે વરસાદની ગેપ પડે છે, જેની અંદર પેલો વાવણીનો વરસાદ થઈ ગયો હોય પછી 1.5 મહિના સુધી બીજો વરસાદ ના પડે અને 1.5 મહિના પછી બીજો વરસાદ પડે ત્યાં સુધીમાં તો મગફળી બધી બળી ગઈ હોય, એનું સુકાઈ ગઈ હોય છે, એટલે ફરીથી વાવણી કરવી પડે. વાવણી કરો અને ફરીથી વરસાદ ના પડે એટલે એ પાક પણ નિષ્ફળ જાય. એટલે આમ ત્રણ ત્રણ ને ચાર ચાર વખત વાવવા છતાં, બિયારણ નો ખર્ચો કરવા છતાં ક્યારેક ક્યારેક સંપૂર્ણ રીતે ખેડૂતો અમે નિષ્ફળ હતા. ખાતર, બિયારણ અને મહેનત આ બધો ખર્ચો જતો હતો અને એની સામે ફાયદો એક રૂપિયાનો પણ લોકો થતો. કેટલા એવા વર્ષો આવ્યા કે જેને કારણે ખેડૂતો પાયમાલ થતા જતા હતા.
સાચી વાત છે, જળ સંગ્રહ વ્યવસ્થા ન કરી હોય અને વરસાદ ખેંચાય તો રામસિંહભાઈ આવી જ હાલત થાય ને.
અને એમને ડીએસસી તથા કલ્યાણી અને સાવા સંસ્થાઓ તરફથી કેવું માર્ગદર્શન મળ્યું એ પણ સાંભળી લઈએ ડોક્ટર સાહેબ.
ખેડૂતોને આ પ્રશ્ન હતો કે નાણાકીય સહાય ક્યાંથી લાવવી, તો કલ્યાણી સંસ્થાએ કોન્ટેકો કર્યા, કલ્યાણી અને સાવા સંસ્થાએ, કે ભાઈ આ ફંડ ક્યાંથી મળી શકે. તો ડીએસસી સંસ્થાને અમદાવાદ રિક્વેસ્ટ કીધી કે આવા પ્રકારના અમારા તાલુકાની અંદર કામ થઈ શકે એમ છે અને અમારા ખેડૂતની માગણી છે અને આવા જળ સંચયના વ્યવસ્થિત કામ આ ગામડાઓમાં થઈ શકે એમ છે. તો એને માન આપી અને ડીએસસી સંસ્થાએ 1,30,000 રૂપિયા અમને લોન આપી અને 5,00,000 રૂપિયા કોસ્ટલ સેલિંગથી પ્રીવિયસ સેલ નામની સંસ્થાએ આપેલા અને આખું વ્યવહારુ માળખું ઊભું કરી આપ્યું એની.
બરાબર છે, પણ આમાં એમને જળ સંગ્રહના કેવા કેવા કામ કર્યા છે
એ અને આ કામોથી થયેલા ફાયદા વિશે એમણે વિગતવાર માહિતી આપી છે એ સાંભળો.
ફાયદાની અંદર એવું છે કે જયારે પેલો વરસાદ એક પડે અને બીજો વરસાદ 15 દિવસ એક દોઢ મહિનો ખેંચાઈ જાય અને પાક જયારે સંપૂર્ણ નિષ્ફળ જતો રહે છે, તો હવે ખેતલાવડી જયારે બનાવી છે ત્યારે દાખલા તરીકે દોઢ મહિનો વરસાદ ખેંચાય તો વચ્ચેનું એક પિયત આ તલાવડીમાંથી આપી શકાય છે અને ફરીથી ત્રીજો વરસાદ જો થઈ જાય તો 100% ઉત્પાદન આવે અને કદાચ ત્રીજો વરસાદ ન થાય તો વીજે 10-12 માણ મગફળી થાય અને જો રહેત તલાવડી ન હોય તો આ 10-12 માણ મગફળી થાત નહીં.
વાહ રામસિંહભાઈ વાહ, ખૂબ સરસ. એટલે કે ખેતીમાં સફળતા મેળવવા જરૂરી છે પાણી અને જરૂર પડે એ મળી રહે એ માટે જરૂરી છે પાણીનો સંગ્રહ.
એટલે કે આવા જરૂરી પાણીનો સંગ્રહ વધુમાં વધુ કરી શકે એ માટે કાં તો જમીન તૈયાર કરીએ, ખેતરમાં કંટુર પાળા, કાચા પાળા બનાવીએ કે પછી ખેતરની નજીક જ ખેત તલાવડી, આડબંધ, બોરીબંધ કંઈક તૈયાર કરીએ અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણા કુવા અને બોર રિચાર્જ કરીએ.
આમાં એક વાત તો બધાને ખાસ યાદ રાખવા જેવી છે શંકરભાઈ.
ડોક્ટર સાહેબ એમ કરો, એ જ આ વખતનો ઇનામી સવાલ બોલો, શું પૂછીશું?
જમીનમાં પાણીને વધારેમાં વધારે ઉતારવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ?
જમીનમાં પાણીને વધારેમાં વધારે ઉતારવા એટલે કે જમીનમાં પાણીની સંગ્રહ શક્તિ વધારવા આપણે શું શું ઉપાયો કરવા જોઈએ?
દર ગુરુવારની જેમ આજે પણ ઓછામાં ઓછા રાતના 9:30 સુધી તો તમારા જ અવાજમાં તમારો જવાબ રેકોર્ડ કરવા
95-27-17-235-995
નંબર ઉપર હાજર જ છીએ.
અને હા મિત્રો, આવતા ગુરુવારે આપના માનીતા સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમની રજત જયંતિ ઉજવણી નિમિત્તે તમારો ખાસ શુભેચ્છા સંદેશ પણ રેકોર્ડ કરાવી શકશો આજે જ. નંબર તો તમારી પાસે છે જ,
95-27-17-235-995. અને હા, આવતા ગુરુવારે રાત્રે 8-8:30 સુધી
અડધો કલાક
ફોન અને પત્ર દ્વારા શુભેચ્છા સંદેશ આપનારા અમારા કાયમી ખેડૂત મિત્રોનો એક ખાસ કાર્યક્રમ અલગથી રજૂ કરીશું.
બસ વળી આ શુભેચ્છા સંદેશ આપનારા કે વિશેષ સૂચન કરનારા મિત્રોના નામોનો અલગ ડ્રો પણ યોજીશું.
હા,
અને 3 મિત્રોને આપીશું રજત જયંતિ ઇનામ.
એમાં ત્રીજું ઇનામ હશે 51 રૂપિયા, બીજું ઇનામ 101 રૂપિયા અને પ્રથમ ઇનામ 151 રૂપિયા.
સવાલના સાચા જવાબના 2 ઇનામ તો ખરા જો.
જેમ કે 21મા કાર્યક્રમમાં અમે પૂછેલું કે વાવણી માટે વર્ષા વીમો લેવાની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ છે 30 જૂન. તો આવો સાચો જવાબ આપનારા ફોન અને પત્ર મિત્રોમાંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે જિલ્લો ભરૂચ, તાલુકો વાગરાના, ગામ ખોજબલના હાજી મહમદ માસ્તર.
તો 251 રૂપિયાનું પ્રથમ ઇનામ જીતે છે ગામ કીડિયાનગર, તાલુકો રાપર, જિલ્લો કચ્છના આદિતભાઈ ભૂરાભાઈ પરમાર.
ઉમાબેન, મારા તરફથી આ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.
લાલ, સવાલના જવાબની સાથે પત્ર દ્વારા આપણને શુભેચ્છા સંદેશ આપવા ઈચ્છતા મિત્રોને સરનામું તો આપી દઈએ.
ઉમા, એ તો હવે જગ જાહેર છે જ, છતાં તમે કહો છો તો યાદ કરાવી દઉં. સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ,
કેર ઓફ ડીએસસી,
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ
58. ટૂંકમાં યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત મળેલી સહાયથી આગાખાન ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી પ્રસ્તુત તમારા માટેનો આ કાર્યક્રમ અવિરત ચાલતો જ રહેવાનો છે. તો અહીં લઈએ રજા અને ડોક્ટર પરાશરજીનો આભાર માનીને કહી દઈએ
નમસ્કાર.